क्षीरत्नम् शब्दजितरवात्मजम् राजचन्द्रमहोवन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
राजचंद्र वचनामृत आंख 351 मुंबई चैत्र सुद 9 बुधवार 1948 बाह्य उपाधि प्रसंग वर्ते जेम बने तेम सद्विचार नो परिचय थाय तेम करवा उपाधि में मूंझाई रहवाथी योग्यपणे न वर्ताय ते वात लक्ष्मा राखवा योग्य ज्ञानीओए जानी छे। प्रणाम। કલોલના એક મુમુક્ષુ છે કુંવરજી મગનલાલ, એમના ઉપરનો આ પત્ર 2 લીટીનો છે। જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય એટલે જગતના જીવો પોતાની મૂંઝવણ એ જ્ઞાની પુરુષ પાસે મૂકે અને એનું માર્ગદર્શન મેળવવા વિનંતી કરે। જે વસ્તુ આપણે સંસારમાં રહીને એનો ઉકેલ ન લાવી શકતા હોય, એનું સમાધાન ન મળી શકતું હોય, તો તેવી વાતને જ્ઞાની પુરુષ પાસેથી મૂકી અને સંસારના જીવો પોતાની જે અશાંતિ છે, અજંપો છે, અસમાધિ છે, એ માટે યોગ્ય ઉકેલ, સમાધાન, યોગ્ય દ્રષ્ટિ, યોગ્ય વિચાર આપણને ઘણીવાર સૂઝતું ન હોય કંઈ તો ન સૂજે તે સમયે આવા જ્ઞાની પુરુષ પાસે એ પોતાની વાત મૂકે। અહીંયા કૃપાળુદેવ પાસે આ કલોલના મુમુક્ષુએ કોઈ વાત એવી મૂકી છે અને એ એની મૂંઝવણ છે। સંસારના દરેક જીવોને કંઈ ને કંઈ પ્રકારની મૂંઝવણ છે। ફરક કેટલો છે કે જે મુમુક્ષુની મૂંઝવણ છે એ સંસાર એ જ મૂંઝવણ છે। મુમુક્ષુને સંસાર એ જ મૂંઝવણ છે અને બાકીના જીવોને સંસારમાં મૂંઝવણ છે। સંસાર યથાવત રાખવો છે, હા થોડો ફેર છે એમાં। સંસારમાં મૂંઝવણ છે કે સાહેબ અમારી આ તકલીફ છે, આ તકલીફ છે, ધંધાની, ધાપાની, સ્વજનની, પરિવારની, કુટુંબની વગેરે વગેરે, સંસારમાં મૂંઝવણ। જ્યારે મુમુક્ષુ એ છે કે જેને સંસાર એ જ મૂંઝવણ છે કે સાહેબ આને કેમ ટાળવું, જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય અને મોક્ષને વિશે જે યત્ન કરે તેનું નામ મુમુક્ષુતા છે। સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય છે, અહીંયા બાકીના જીવો સર્વ પ્રકારની નહીં, જે પોતાને અનુકૂળ નથી એવી પ્રતિકૂળ મોહાશક્તિથી મૂંઝાય છે, જે ગમતી નથી એવી મોહાશક્તિથી મૂંઝાય છે, જે ફાવતી નથી એવી મોહાશક્તિથી મૂંઝાય છે। બાકીની બધી બરોબર છે સાહેબ, એમાં કંઈ ફેરફાર કરવો નથી, ખ્યાલ આવે છે। પણ જ્ઞાની પાસે તો ગમે તે પ્રકારની મૂંઝવણ મૂકો એટલે જ્ઞાની તો એના ઉકેલ માટે રસ્તો આપે। અહીંયા લખે છે, શું કરવું સાહેબ, ઉપાધિમાં મૂંઝાઈ મરીએ છીએ અમે તો, ઉપાધિમાં અમે તો મૂંઝાઈ મરીએ છીએ, કાંઈ સુસ્તું નથી। જ્ઞાની કહે છે, જેમ બને તેમ સદવિચારનો પરિચય થાય તેમ કરવો, આ એક સદવિચારનો પરિચય થાય। સદવિચાર કોને કહેવા, જીવને વિચાર તો આવે છે પણ અસત વિચારો છે, અસત લક્ષી જે વિચાર છે, અસતમાંથી જે વિચારનો ઉદ્ભવ થયો છે તે બધા અસદ વિચારો છે। જ્ઞાની પુરુષ વાત સદવિચારોની કરે છે, સદવિચાર સત્પુરુષોના વચનમાંથી, તેના વચનની વિચારણાથી, તેના વચનના વાંચનથી, તેના વચનના શ્રવણથી, તેના વચનના યથાર્થ ગ્રહણથી જે વિચારણા જીવમાં ઉત્પન્ન થાય તે સદવિચાર કહેવાય. સદવિચારનું પરિણામ જ્ઞાન પ્રાપ્તિ છે. જે વિચારણાથી જ્ઞાન પ્રાપ્તિ ન થાય તે વિચારણા અસદ વિચારણા છે.
જ્યાં ઉપજે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થયે પામે પદ નિર્વાણ.
જીવમાં જો સુવિચારણા ઉત્પન્ન થાય સદવિચારના આધાર ઉપર અને નિજજ્ઞાન પ્રગટવાની કસોટી કે નિજજ્ઞાન પ્રગટ્યું છે કે કેમ, તો કે જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ, મોહનો ક્ષય જે જ્ઞાન કરાવે તે આત્માનું જ્ઞાન છે, નિજ જ્ઞાન છે. મોહ હંમેશા પરનો હોય છે, પર સંબંધી હોય છે, પર પ્રત્યેનો હોય છે, પર લક્ષી હોય છે, એને જ મોહ કહેવાય છે. પરમાં નિજ બુદ્ધિ એ મોહ, પરમાં નિજ બુદ્ધિ થવી તે મોહ. જ્ઞાન થાય તો એનો પરિચય શું, કે મોહનો ક્ષય થાય. જીવને મોહના કારણે કર્મબંધ થાય છે, જીવને મોહના કારણે કર્મબંધ થાય છે. તે મોહનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાન છે એટલે સ્વ અને પરનો ભેદ જીવ જાણતો નથી, એટલે પરમાં નિજ બુદ્ધિ કરે છે અને સ્વને ભૂલી જાય છે. આવો મોહ ટાળવા માટેનો એકમાત્ર ઉપાય તે પોતાનું નિજજ્ઞાન થવું. તે જો નિજજ્ઞાન થાય તો પર પ્રત્યેની મારાપણાની બુદ્ધિ મટી જાય. તો અહીંયા સદવિચારનો પરિચય કરવો ખૂબ, એને કાગળમાં તો ઘણી ઉપાધિ લખી છે પણ કૃપાળુ દેવે ઉકેલ એક જ આપ્યો છે. ઉપાધિ અનેક છે, સમસ્યા અનેક છે, સમાધાન એક છે. કૃપાળુ દેવે મોક્ષ માર્ગ સુધી સમાધાન એક જ આપ્યું, કર વિચારતો સદવિચાર. ઘણું કરીને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર ઉત્પન્ન થતો નથી. તો વિચારની ઉત્પત્તિનું બીજ સત્પુરુષોના વચનોનું ગ્રહણ કરવું તે છે, અને સત્પુરુષના વચનો સત આધારિત છે. સત્પુરુષના વચનો સત આધારિત છે. તો મૂંઝવણની પરિસ્થિતિમાં શું કરવું, વારંવાર જીવ મૂંઝાયા કરે, કંઈ સૂઝે નહીં, ક્યાંય રસ્તો દેખાય નહીં અને ચિત્તની વ્યાકુળતા મટે નહીં. આવી આકુળતા વ્યાકુળતા ક્લેશ અને સંકલેશના પરિણામો, તેમાંથી ઉત્પન્ન થતી અશાંતિ અજંપો, આની અંદર આ જીવ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની અંદર સરી પડતો હોય, તે સમયે આવા માથા કર્મબંધ બાંધતો હોય, કંઈ સુજતું નથી પ્રભુ, કેમ કે જે સમસ્યાઓ છે એવી ગૂંચવાયેલી છે અને સંસારની સમસ્યાઓ સરળ હોતી નથી, કોઈ સરળ હોતી જ નથી. કારણ શું, કે એ સંસારની સંબંધ્યાઓ સંસાર સેના ઉપર આધારિત છે, જીવના સંબંધ ઉપર, અને આ સંબંધ અનેકવિધ પ્રકારના છે. જીવના સંબંધોનું ગૂંચવું તો ભૂલ ભૂલામણી જેવું છે. આને સાચવવા જાય તો આ મુશ્કેલી થાય, આને પ્રાયોરિટી આપવા જાય તો અહીંયા મુશ્કેલી થાય, એ જેમ અંદર જતો જાય તેમ તેમ ઊંડો ઉતરતો જાય તેમ મુશ્કેલી વધતી જાય. એવું સંસારનું સ્વરૂપ છે, સંબંધોનું સ્વરૂપ છે, એ ભૂલ ભૂલામણી છે. જીવને કોઈ દિવસ ચોક્કસ પ્રકારનો ત્યાં માર્ગ મળી શકતો નથી, કારણ કે જ્યાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સંસારની સમસ્યાઓની આ પરિસ્થિતિ છે. તો જ્ઞાની કે છે તે સમયે સદવિચારનો પરિચય કરવો. જ્યારે કંઈ ન સૂજે, અશાંતિ થાય, બેચેની થાય, અજંપો થાય, તે સમયે જીવને શાતા આપનારું એવું કોઈ પરિબળ ખરું? તો એ પરિબળ કે છે સદવિચાર. તે સમયે સારું પુસ્તક, કોઈ એવા ઉત્કૃષ્ટ જ્ઞાનીના વચનો, નાના વચનો હોય, ટૂંકા વાક્યો હોય, પણ ચૈતન્યને સ્પર્શ કરી જાય, પોતાની અસ્તિત્વને ઢંઢોળી જાય એવા કોઈ વાક્યો સાથે જીવનો જો ઉપયોગ જોડાય તો ત્યાંથી તૂટી જાય ઉપયોગ, સંસારમાંથી તૂટી જાય. અને જેવો સંસારમાંથી ઉપયોગ તૂટે એટલે એના બધા ગૂંચડા એ જુદા જ રહે, પછી એ પોતે આની અંદર રહે.
શાતા થોડી અશાતા ઘણેરી, એવો છે સંસાર. જીવનમાં જ્યારે ઝાડ લાગે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી. એવી મારા રાજની વાણી, છાંટે ત્યારે શીતળ પાણી. એવી મારા રાજની વાણી.
પ્રભુની વાણી તો એવી છે કે જ્યારે જીવનમાં ઝાડ લાગે અને અંગે અંગની અંદર અંગાર ઉઠે, આવો મૂંઝારો પ્રગટ થાય, અજંપો, બેચેની, આકુળતા, વ્યાકુળતા, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, આ પરંપરા છે એની, આ પરંપરા છે. જીવ ખેંચાતો જ જાય, તણાતો જ જાય, અશાંત થતો જાય, તે સમયે એ વિષચક્રને કાપવા માટે જો કોઈ સમર્થ હોય તો છે પ્રભુની વાણી, સત્પુરુષના વચનો. સત્પુરુષના વચનોને એટલા માટે અમૃત જેવા કહ્યા છે. સત્પુરુષનું એક વચન ત્યારે જો એની સાથે જીવનો ઉપયોગ જોડાઈ જાય, એ ક્ષણ માત્ર પણ જો ઉપયોગ જોડાઈ જાય તો જીવને આ બાકીનો બધો આખો સંસારની કાળ ઝાડ છે એનાથી એ અસ્પૃશ્ય બની જાય, એને પછી એ સ્પર્શ કરી શકતો નથી. કૃપાળુ દેવે તો એની અંદર બહુ સરસ વાત મૂકી છે. એ તો કહે છે કે અહો સત્પુરુષની મુદ્રા અને વચનામૃત. આવું સત્પુરુષના વચન હોય ને એની મુદ્રા હોય તો, કે જે મુદ્રા દર્શન માત્રથી નિર્દોષ અને અપૂર્વ સ્વભાવને પ્રેરક, એ મુદ્રા જોતા જીવ સંસાર તરફના પોતાના વિભાવથી પાછો હટી અને પોતાના ચિરંતર શુદ્ધ સંભાવરૂપ સ્વભાવની અંદર એ જીવ જોડાય છે, એકમાત્ર ભગવાનના દર્શન કરવાથી. આવું મુદ્રાનું સામર્થ્ય છે, કારણ કે એ મુદ્રા કૃત્રિમ નથી. એ મુદ્રામાં ભગવત ભાવ ભરેલા છે. અપ્રમત્ત ગુણસ્થાને ઝૂલતા એવા જ્ઞાનીઓની એ મુદ્રામાં નિતરતો વૈરાગ્ય છે, વિતરાગતાની અને કૈવલ્ય દશાની આરાધના છે. એટલે જ્ઞાનીની એ મુદ્રાની અંદર જીવને પોતાના અપૂર્વ સ્વભાવ તરફ દોરવાની ક્ષમતા રહેલી છે. આ નિર્દોષ છે, આ નિર્વિકારી સાધન છે. વચન અને મુદ્રા એ નિર્વિકારી સાધન છે. એ સાધન જો હાથમાં આવ્યું, એ સાધન સાથે જો જીવ જોડાયો તો એને વિભાવ કે વિકાર પરિણામ થતા નથી. થયા હોય તો તૂટે છે. આવું સદવિચારનો મહાત્મ્ય કૃપાળુ દેવે કહ્યું, એટલે આ કાળમાં કૃપાળુ દેવે મંત્ર આપ્યો કે કર વિચાર તો પામ. તું માત્ર વિચારણા કરીશ તો પણ સ્વરૂપને પામીશ, કેમ કે વિચારણાથી તારા અપૂર્વ સ્વભાવની પ્રેરણા જાગશે. ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વર્તાય તે વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. ઉપાધિમાં જ જો મૂંઝાઈ રહીશ તો યોગ્યપણે વર્તી શકાશે નહીં.
ઉપાધિઓ તો હોય, જીવને આવે ઉપાધિઓ, આવે કર્મકૃત આવે, અને જાતે પણ ઊભી કરી હોય, ઈચ્છાના બળથી, અજ્ઞાનના જોરથી, મોહના જોરથી, પ્રમાદના જોરથી ઉપાધિઓ ઊભી તો કરી હોય. વીછીને છાણે ચડાવ્યું હોય આને તો. આમાં કાંઈ ઉપાધિ માત્ર આવી રીતે જ આવે છે એવું નથી, બે રીતે આવે. જીવ પોતે જ ઉંબાડીએ હળગાવે, શું કરે, ન હોય ત્યાંથી ઉપાધિ ઘરમાં ઘાલે, ઘરમાં એટલે પોતાના ઘટમાં, કાંઈ વાતમાં ન હોય તો બધી જગ્યાએ ડાયો થવા જાય, અને પછી કે હું તો ફસાઈ ગયો. પણ તું ફસાય નહીં તો શું થાય તારું? આ સંસારમાં પગ મૂકતા પાપ છે, અને જોતા ઝેર છે, અને માથે કાળ ભમી રહ્યો છે એમ વિચારીને આજના દિવસમાં પ્રવેશ કરજે. અને આ તો દીવ ઈગો નથી કે આને વિશ્વમાં પ્રવેશ કરવો છે. જીવનું અજ્ઞાન મૂંઝાઈ રહેવું, ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વર્તાય. પછી ઉપાધિમાં મૂંઝાયેલા માણસનું વર્તન યોગ્ય ન હોય. ઘણી વાર આપણને લાગે ને કે શું આવ્યા ને, શું ગયા ને, શું બોલી ગયો ને, કાંઈ ખબર નથી પડતી આ શું કરે છે. તો શું કે ખબર છે, તમને ખબર છે હમણાં કેટલો ઉપાધિમાં છે, એનું કાંઈ ઠેકાણું નહીં, શું બોલશે ને શું કરશે. જે જાણે છે એ જે નથી જાણતો એને કહે છે કે તમારે એનું ખોટું ન લગાડવું. શું કામ? ઉપાધિમાં એ મૂંઝાયેલો છે, અને મૂંઝાયેલાનું વર્તન કોઈ દી યોગ્ય ન હોય. મૂંઝાયેલાનું વર્તન યોગ્ય ન હોય. મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વર્તાય, એના વર્તનમાં કંઈ ઠેકાણું ન હોય, સુસંગતતા ન હોય. એ કોની સાથે કંઈ ને કોની સાથે કંઈ. નાની એવી ઉપાધિમાં મૂંઝાયેલો જીવ એના વર્તનમાં પછી મારાથી ગમે તેમ બોલાઈ ગયું, મારાથી ગમે તેમ થઈ ગયું. કાં તો કે હું તો એવો ઉપાધિમાં હતો ને મને ખ્યાલ રહ્યો નહીં. થાય ને પાછળથી જરા એનું ચિંતન થાય ત્યારે એમ થાય કે આવું મારે બહુ થઈ ગયું, આ તો એવું છે ને કામનો એટલો બધો બોજો હતો ને ખ્યાલ ન રહ્યો. આ ખ્યાલ ન રહ્યો એટલે શું? કે જે પોતાને તે પ્રકારે જે ઉપયોગની જાગૃતિ હોવી જોઈએ તે હતી નહીં, એટલે ગમે તે પ્રકારે એ વર્તન થયું. જ્ઞાનીઓ કહે છે જીવનું વર્તન પ્રમાદ ભાવે ન હોવું જોઈએ, અજ્ઞાન ભાવે ન હોવું જોઈએ, વિકાર ભાવે ન હોવું જોઈએ, સ્વસ્થપણે હોવું જોઈએ. આ અસ્વસ્થતાની નિશાની છે બધી, આ બધી નિશાનીઓ અસ્વસ્થતાની છે. ઉપાધિથી મૂંઝાઈ રહેવાથી યોગ્ય વર્તન થાય ને યોગ્યપણે ન વર્તાય એ વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. જ્ઞાનીઓએ તો આ જાણ્યું છે, અને એટલા જ માટે જ્ઞાનીઓએ એનો ઉપાય આપ્યો છે. ઉપાધિનો ઉપાય સદવિચાર, સદવિચારનો પરિચય કરવો, જેમ બને તેમ સદવિચારનો પરિચય કરવો. ઉપાધિનો ઉપાય શું? તો કે સદવિચાર. ઉપાધિ તો હોય જ અને આવે, કેમ કે સંસાર એ ઉપાધિનું સ્વરૂપ છે. કૃપાળુદેવે મુંબઈ વિશે લખ્યું છે કે આ શહેર એ ઉપાધિનું સંગ્રહસ્થાન છે. 165માં તો આ ગામની અંદર જ ઉપાધિ જ છે, અહીંયા બધી ભરી છે, અહીંયા માલ નથી વેચાતો, ઉપાધિ. સાવ શાંત હોય અને એને પોતાની શાંતિ સુખનો રોટલો ખાતો હોય, બપોરે આરામ કરતો હોય, રાત્રે ભક્તિ ભજન કરતો હોય, સવારે સ્વાધ્યાય દર્શન કરતો હોય, આ બધામાંથી એને ટાળી નાખવો છે. 10,000 રૂપિયા આપીને મુંબઈ મોકલી દો. બધું ગયું એનું, એ નવરો નહીં થાય બોરીવલીથી ચર્ચગેટ આવવામાં. એની મનની શાંતિ, એની તનની શાંતિ, એની સ્વસ્થતા, એની વિચાર, એની ક્રિયાઓ, બધું કમ્પ્લીટલી એવરીથિંગ ઇઝ ગોન. અને છતાંય હજી ઘણાને અહીંયા બેઠા બેઠા એમ થાય છે કે આપણે મુંબઈ હોય તો સારું હો. અને મુંબઈમાં હોય ને એને શું થાય, વિદેશમાં હોય તો. જીવને ગમે તેમ પણ આ ઉપાધિનો કેળો મૂકવો નથી. ઉપાધિનો ઉપાય સદવિચારનો પરિચય. આ સત્સંગ છે, સદવિચારનો પરિચય એ સત્સંગ છે. સદગ્રંથનું વાંચન, સત્સંગની અંદર જવું, આ સદવિચારનો પરિચય થાય. સત્સંગમાંથી શું મળે? આપણે ક્યાંય સાંભળવા જઈએ, આપણે ક્યાંય વાંચીએ સારું, શું મળે? શેનો પરિચય થાય આપણને? સદવિચારનો. અને આ સદવિચારનો પરિચય શું પરિણામ આપે? ઉપાધિમાંથી મૂંઝવણ ટળી જાય, જીવ ઉપાધિમાંથી બહાર નીકળી જાય. પ્રણામ. પત્રાંક 352, મુંબઈ, ચૈત્ર સુદ નોમ, બુધવાર 1948. શુભોપમા યોગ્ય મહેતા શ્રી 5 છત્રભુજ બેચર, તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિશે લખ્યું તે વાંચી ખેદ થયો. મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો સમાવવો અને સહન કરવો. કૃપાળુ દેવના પત્રોમાં પત્રો મુમુક્ષુઓ સાથે પણ છે અને કુટુંબીઓ સાથેના પણ છે. આ પત્ર કેના ઉપર છે? કૃપાળુ દેવના બનેવી, એના મોટાબેન બનેવી, ચતુર્ભુજ બેચર, જેતપર ગામે રહેતા હતા, મરબી પાસે. એ બનેવીના ઉપરનો પત્ર લખ્યો છે. કોણે લખ્યો છે? સાડાએ. જોકે હિંમત ન થયા સાડાએ આજે બનેવીને બતાવવાની. એ પત્રમાં લખ્યું છે કે તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિશેનું લખ્યું તે વાંચી ખેદ થયો. પેલા એ શું લખ્યું છે? મને બધાથી કંટાળો આવી ગયો છે. આપણે કહીએ ને કે સંસારમાં બધા ચોર ચોરના સરદાર છે, બધા મતલબી છે, કોઈને કાંઈ પડી નથી, કોઈને કાંઈ નથી, આમ છે તેમ છે વગેરે વગેરે. એકવાર એવી એવી જીવનની અંદર એટલી નેગેટિવિટી આવી જાય, માનસિકતા જેને કહીએ, એ નેગેટિવિટી એટલી બધી આવી જાય કે એને બધા તરફથી કંટાળો આવી ગયો, બધાથી કંટાળો આવી ગયો. એને કોઈ બસ લીવ મી અલોન, હવે મને એકલો રહેવા દઈએ, બધા બધા વયા જવાય. જાણે આખો સંસાર મારા દુઃખનું કારણ હોય, આખો સંસાર મારા માટે જાણી શોકનું કારણ હોય, આવી પ્રકારનો એક્સ્ટ્રીમ ભાવ. જીવ જ્યારે અતિ અહમમાં આવી જાય, અતિ હુંપણામાં આવી જાય, ત્યારે એને જગતની કોઈ વ્યક્તિની હાજરી પ્રિય લાગતી નથી. બધા એને એના સુખમાં બાધાકારક લાગે છે, એને બધા નડે. એની માનસિકતા એ છે કે આ બધા મને, આ કોઈ ન હોય તો હું મહાસુખી હોઉં, અને આના જેવી કોઈ બીજી ભ્રમણા છે નહીં, બીજી કોઈ ભ્રમણા નથી. તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિશે લખ્યું તે વાંચી ખેદ થયો. કૃપાળુ દેવ લખે છે, અમને તો આ તમારા વાંચન આ પત્રમાં લખ્યું છે વાંચીને ખેદ થયો. મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો સમાવવો અને સહન કરવો. સાહેબ કંટાળો આવી ગયો છે, બધાથી કંટાળો છે, હવે હું તો કંટાળ્યો છું, ઘરનાથી બહારનાથી, પોતાથી પરાયાથી, એને ક્યાંય કોઈ પણ પ્રત્યેની હવે ક્યાંય મેળ વિશેષ રહ્યો નથી. જ્ઞાની કહે છે કે ભાઈ તેવી જાતનો કંટાળો, આ બધાથી જે કંટાળો આવી જાય એવી જાતનો કંટાળો, એ તો સમાવવો, કંટાળાને સમાવી દેવો, એને બહાર પ્રદર્શિત થવા દેવો નહીં, અંદરમાં ને અંદરમાં સમાવી દેવો અને સહન કરવો. સહન કરવો કંટાળો, સહન કરવાનો એની અંદર કોઈ પણ પ્રકારનો ત્યાં પ્રતિકાર ન કરવો, સ્વીકારી લેવો. બેર વિથ ઇટ, આપણે એમ કહીએ કે જરાક મારે મોડું થશે હો, પ્લીઝ બેર વિથ મી. બેર વિથ મી એટલે મારા અપલક્ષણને તમે સહન કરજો. આમ ઇંગ્લિશમાં સરસ શબ્દ બોલાય છે, 12-20મી બહુ સરસ બોલાય. અને મોટી મોટા ઉપરની હાઈ સોસાયટીમાં તો એક ફેશન હોય છે કે પોતે વાત કરતા પાણી પીએ તો કે પ્લીઝ જસ્ટ 12-20મી હું પાણી પી લઉં, ફોન આવે હાલે બધું. પણ ટૂંકમાં મારા જે અપલક્ષણ છે એ બધા તમારે સહન કરજો, એને એટિકેટ કહેવાય છે. જ્ઞાની અહીંયા એટિકેટના રૂપમાં નથી કહેતા, પરંતુ સહન કરો. આ તો પરમાર્થની વાત છે. જો કંટાળો સહન નહીં થાય તો કંટાળો કોને ખાઈ જશે, કોને નુકસાન કરશે, એનું વિપરિણામ કોના ઉપર આવશે? જે પરિસ્થિતિ અસહ્ય બને, જે પરિસ્થિતિ અસહ્ય બને, અને કૃપાળુદેવે આગળ એક પત્રમાં સરસ લખ્યું છે કે જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક છે. જો અસહ્ય બનશે અને પાછો એની નિરૂપાયતા છે, કારણ કે કેનાથી કંટાળો છે, બધાથી, તો શું કરવું? બધાને કાઢી મૂકવા? નાનો છોકરો ઘરમાં કયો, ઘરમાં બધા નીકળી જવા, હું આ ઘરનો રાજા છું, બધા નીકળી જવા, પણ શું કરીશ તું? પણ એ તો બાળપણ છે, અણસમજ છે, એ તો કે બિચારો બાળક. આ જો મોટાને આવો રોગ લાગુ પડે તો એને ગાંડપણ કહેવાય, બાળપણ નો કહેવાય. એને એમ ન કહેવાય કે બાળપણ છે, એને કહેવાય ગાંડપણ છે. બધાથી કંટાળો લાગુ પડ્યો છે. જ્ઞાની કહે છે આવા કંટાળાને સહન કરો. આ જો અસહ્ય બનશે, આ જો સહન નહીં થાય, તો એનું જે વિપરિણામ છે એ પરિણામ આ જીવને એવા કર્મ, માથા કર્મ બંધ થશે. કેમ કે જ્યારે બધાથી કંટાળો હોય અને સહન ન થતો હોય ત્યારે ભાવ તીવ્રપણે માઠા હોય કે રૌદ્ર નરમ હોય, રુજુ હોય, કયા ભાવ હોય, પરિણામ કેવા હોય, કોમળ હોય કે નિર્ધ્વંસ હોય? નિર્ધ્વંસ પરિણામ. અનંતાનુબંધી કર્મબંધના કારણમાં કૃપાળુદેવ કહે છે કે પોતાના સગા સંબંધીઓ પ્રત્યેનો જ્યારે નિર્ધ્વંસ પરિણામ મોહના થાય છે, તે સમયે આ નિર્ધ્વંસ પરિણામ એ પણ અનંતાનુબંધીનું કારણ છે. સંસારના જોગ સંજોગના પરિણામો નિર્ધ્વંસ પરિણામ થાય, અમુક મર્યાદાથી ઉપર વયા ગયા. જ્ઞાની કહે છે કે એક કંટાળો જ્યારે આવે, અને આ આપણી રોજની સમસ્યા છે, આ બધા જગતના જીવોની, બધું જ હોવા છતાં જીવને દિવસમાં 10 વાર કંટાળો આવી જાય, એમાં કાંઈ બીજી વધઘટ થતી નથી. તારા પૈસા કોઈ લઈ ગયું તો કે ના, તે ખાધું નથી તો કે ખાઈ લીધું છે, તે બધી વસ્તુ તો બધું બરાબર છે, ધંધો ધાપો સ્વજન પરિવાર કુટુંબ મિલકત માલ સંગ્રહ પરિગ્રહ બધું બરાબર હોય, છતાંય કોઈ અડધો પોણો કલાક એને કંટાળો આવી જાય, એને કંટાળો આવી જાય. થોડો થોડો સમય થાય ને કંટાળો આવે, શું કરવું? કઈ ખબર, સમય ઘણી વાર સમય પસાર નથી થતો, લ્યો પણ સમય પસાર નથી થતો કે ઘડિયાળનો કાંટો ફેરવી ના નાખે કે 5 વાગ્યા છે ને 8 કરી નાખો, હવે કંટાળો આવે છે. આ જીવ ક્યાંય ઠરીને ઠામ થતો નથી. એની અંદર રહેલા જે પરિણામ છે ઉદ્વેગના છે, ઉદ્વેગના પરિણામ છે. અને એ ઉદ્વેગના પરિણામ એટલે કાં તો હું બહાર જાઉં, કાં તો કોઈ મારી પાસે આવે, કાં તો કંઈ કામ કરી નાખું, કાં આમ કરી નાખું, એ શાંતિથી પોતે સ્વમાં સ્થિત થઈ શકતો નથી અને કંટાળો આવે છે. આ એક માનસિકતા છે, એવી માનસિકતા છે કે એની અંદર એને એ પોતે સહન કરી શકતો નથી, પોતે પોતાને સહન કરી શકતો નથી, પોતે પોતાને સહન કરી શકતો નથી. જો એની પાસેથી કાંઈ ગયું નથી, કાંઈ હાનિ વૃદ્ધિ નથી, પણ બેઠો બેઠો કે એટલો બધો બપોરે તો એવો કંટાળી ગયો, પછી તો લાવ બહાર નીકળો, બરાબર છે. આવો કંટાળો આ એક જીવની અંદર બહુ ખરાબ પરિણામ છે. જ્ઞાની કહે છે કે એને સમાવી દેવો, આત્મઘાતી છે આ,
કંટાળો છે એ આત્મઘાતી છે. આત્મઘાતી એટલા માટે કે એના પરિણામ નિર્ધ્વંસ પરિણામ, માઠા પરિણામ, તીવ્ર પરિણામ થશે. કસાય જો આવે કંટાળામાં, જો કસાય આવે તો, અને એ જીવને બહુ માઠી ગતિનું કારણ બની જશે. માટે કે છે સમાવવો અને સહન કરવો. આ સહન કરવાની વાત એ જેને સંઘની જીવ છે એને લાગુ પડે. સમજીને, વિચારપૂર્વક પ્રાપ્ત પરિસ્થિતિ અને સંયોગને સ્વીકારી લેવા એને સહન કર્યું કહેવાય. એક શબ્દ પ્રયોગ નાટકની અંદર બહુ સરસ રીતે મૂક્યો છે, પણ મહત્વનો છે કે હોય સંસાર છે ચાલ્યા કરે, શું હોય સંસાર છે ચાલ્યા કરે, ગમે તે સ્થિતિ આવે તો ત્યાં એને હળવાશ કરવા માટે આ સૂત્ર મજાનું છે કે હોય સંસાર છે. ઇંગ્લિશમાં એને શબ્દ પ્રયોગ મૂક્યો છે, ઇટ ઇઝ ઓલ ઇન એ વે ઓફ લાઈફ. ચાલ્યા કરે ભાઈ, જિંદગી છે સંસાર છે, ચાલ્યા કરે, આવું બધું નાનું મોટું તો ચાલ્યા કરે. એની સામે જોવાનું ન હોય, એને મનમાં ન લેવું. સહન કરવું એટલે એને મહત્વ નહીં આપવાનું, એને નિમંત્રિત આપીને બેહાડી ન દેવું હૃદયની અંદર કે પોતે એનાથી દિવસ થઈ જાય, બેબાકડો બની જાય. એને મનમાં લેવું જ નહીં. એને સરસ ભજનમાં કીધું છે, સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે રે ઘડિયા ભાઈ, ટાળ્યા તેઓ ના નવટડે રઘુનાથ ના જડિયા સુખ દુખ મન માન આણીએ. આ સંસાર છે, ક્યાંક સુખની લેરખી, ક્યાંક દુઃખની લેરખી, ક્યાંક અનુકૂળતા, ક્યાંક પ્રતિકૂળતા, ક્યાંક ગમો, ક્યાંક અણગમો, ક્યાંક પ્રીતિ, ક્યાંક અપ્રીતિ. આ દ્વંદ્વ ભાવયુક્ત આ સંસારના આ સંગ પ્રસંગની અંદરની આ સ્વાભાવિક અવસ્થા છે. ચડ ઉતર, ભરતી ઓઠ, આ બધી સ્વાભાવિક અવસ્થા છે. અને મનમાં ન લેવાય, અને પકડી ન લેવાય, અને પકડીને રોવા ન બેસાય. જવા દે, એ તો એ ટકવાનું નથી, વો ભી ચલા જાયગા. સંતનો સંદેશ, વો ભી ચલા જાયગા. સંસારની કોઈ સ્થિતિ કાયમ ટકવાની નથી, પણ બહુ સરસ છે, ગમે છે મને, બહુ અનુકૂળ છે તોય ટકવાની નથી. પણ મારાથી જરાય સહન નથી થતું, હવે એક મિનિટ હું રહી નહીં શક. ભાઈ તું હજી 10 વર્ષ જીવવાનો છે, કારણ કે સંસારની કોઈ પણ પરિસ્થિતિ એનું સ્વરૂપ નિત્ય નથી, કાયમી નથી, ટકે તેવું નથી. ન ટકે તેવી સ્થિતિ પરિસ્થિતિનો સમુચ્ચય એનું નામ સંસાર. ટકે જ નહીં, એક પણ વાત ટકે નહીં. એટલે જ્ઞાનીઓએ કહ્યું છે કે સંસારના રૂપો તો સમયે સમયે પર્યાયાંતર અને રૂપાંતર થયા જ કરે છે. જગતના જીવને જોવાની દ્રષ્ટિ નથી, એટલે ઘણીવાર બદલાતા રૂપમાં પણ પોતે કાયમીપણાની માન્યતા કરે છે. આ એની મિથ્યા માન્યતા, કાયમીપણાની માન્યતા. ફર્સ્ટ ક્લાસ મકાન બનાવે ને સમજે કે 200 વર્ષ સુધી કાંકરી કરે નહીં, અને એક ધરતીકંપનો આંચકો આવ્યો ને ભોંય ભેગો થઈ ગયો, કેટલી વાર લાગે. આ સંસારની સ્થિતિ છે. એટલે જગતમાં 1000 વર્ષ પહેલા બંધાયેલા ઓહો આગળના મકાન તો કેવા મજબૂત હતા, તો બધા એ જ મકાનો જ, પણ એ બધા ખંડિયર છે, નવા નવા જ થાય છે ભાઈ. આ બધા ખરી પડે છે.
જ્ઞાની કહે છે. કંટાળો એક એવી ચીજ છે કે જે આવે એને જાય, એને ક્યાંય મનમાં લેવો નહીં. માટે જ્ઞાની કહે છે કંટાળો સમાવવો અને સહન કરવો. કંટાળો સમાવવો અને સહન કરવો. નાના નાના સૂત્રો જો જીવનની અંદર હસ્તગત થઈ જાય, જ્ઞાનીએ આપેલી આ બધી સુખની ચાવીઓ જો હસ્તગત થઈ જાય તો ઘણા ઘણા દુઃખથી આપણે બચી જાય. આપણે તત્વજ્ઞાન ઉપર વધારે જઈએ છીએ પણ વ્યવહાર ઉપર ઓછા છીએ. જો જ્ઞાનીએ બતાવેલા આવા વ્યવહારિક મોક્ષ માર્ગ ઉપર જો આપણી દ્રષ્ટિ સ્થિર થઈ જાય તો આપણા હાથમાં શાંતિની ચાવી આવી જાય. કોઈ કોઈ દુઃખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. સરસ આખું પૃથ્થકરણ કરી આપ્યું, એનાલિસિસ. બનેવી સાહેબની જે સમસ્યા છે એ સમસ્યાને આર પાર એનું એનાલિસિસ કરી આપ્યું કે જુઓ, કોઈ કોઈ દુઃખના પ્રસંગમાં આવું થઈ આવે. ક્યારેક ક્યારેક એવો પ્રસંગ દુઃખનો થાય તો આવો કંટાળો આવે ને, બધાથી કંટાળો આવે અને વૈરાગ આવે, ત્યારે તો આખી દુનિયાથી વૈરાગ આવે. આ લખનાર કેટલા સ્વસ્થ છે આપણે તો એ વિચારીએ કે આની સ્વસ્થતાને શાંતિ કેવી છે કે હા બને, કોઈ દુઃખના પ્રસંગ આવે તો આવું થઈ આવે છે કે બધાએ આપણને અપ્રિય લાગે, બધાએ દુશ્મન લાગે, એકે હારા નથી, કોઈ કાંઈ સમજતું નથી, બધું લાગે, કાંઈ વાંધો નહીં. જ્ઞાની કહે છે તેથી વૈરાગ્ય પણ રહે. બહુ વૈરાગ્ય આવી જાય એમ થાય કે આના કરતાં તો હું જંગલમાં વયો છું, જાય નહીં હો. અને જાય ત્યારે કોઈએ કાંઈ બહુ બહુ મોટો વિચાર ન કરવો કે ભયો જશે શું થશે, એની મેળે પાછું આવશે. કાંઈ કહેવાની જરૂર નથી, ભાઈ તું જ્યાં હો અહીંયાથી પાછું આવ, એમ નહીં. સમાચાર એમ લખે ભાઈ તું જ્યાં છો અહીંયા સુખી રહે, ક્યાંય જાય નહીં હો, કારણ કે એની નેગેટિવિટીમાંથી ગયો છે. તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ, આ જ્ઞાની કહે છે આ કરુણા, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. આ કંટાળાનું કારણ શું? આ કંટાળાનું કારણ શું? તો જ્ઞાની કહે છે આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ. મને જે પ્રતિકૂળ યોગ સંયોગ સ્થિતિ સંબંધ જે થયા છે એનું કારણ શું? આ કોઈ આપી શકે? કોઈ મને દુઃખી કરી શકે? કોઈ મને અપ્રિય વસ્તુનો સંગ કરાવી શકે? જો અહીંયા સિદ્ધાંત કેવો અંદર વહે છે, એક વાક્યની અંદર સિદ્ધાંતની ધારા કેવી જાય છે કે ભાઈ જે કંઈ છે આ બધાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે. આ એક સિદ્ધાંત પહેલો કે જે કંઈ આપણને પ્રાપ્ત થાય છે તે આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે. આ કંટાળા માટે થઈને તારો પુરુષાર્થ છે? તું તો નથી ઈચ્છતો. કૃપાળુ દેવે એક જગ્યાએ લખ્યું છે, ન ઈચ્છતું છતાં સહન કરવામાં આવે એવું બને એને પૂર્વ પ્રારબ્ધ કહી શકાય. ઈચ્છતું નથી, ગમતું નથી, છતાં સહન કરવું પડે છે, છતાં એનો સંગ થાય છે. તો કે છે ત્યાં કયું સમાધાન આપ્યું છે? પૂર્વ પ્રારબ્ધ. તો કે છે એ બધા કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે. આ પહેલાં આપણે સમજી લઈએ, આપણી અશાંતિ, આપણી અસમાધિ, આપણે જે કંઈ આપણા સંયોગો જે કંઈ એની પ્રતિકૂળતાઓ જેને કારણે આપણે અસ્વસ્થ થઈ ગયા, હલી ગયા છીએ, આ બધાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ. બીજું સૂત્ર, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં. જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં. આખા કર્મ સિદ્ધાંત ત્યાં આમ ઝળકી આવે છે કે જે પ્રારબ્ધ ઉદયાવલીમાં આવી ગયું છે, કંટાળા રૂપે ઉદયાવલીમાં આવી ગયું છે, જો સત્તામાં હોત તો તું એને રોકી શક્યો હોત, પણ હવે ઉદયાવલીમાં આવી ગયું છે, તે પ્રારબ્ધ ભોગવ્યે જ નિવૃત્ત થાય. ઉદયમાં આવેલા કર્મોને રોકવા માટે ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, શકેન્દ્ર કે જિનેન્દ્ર પણ સમર્થ નથી. આ સિદ્ધાંત ઉદયાવલીમાં, કર્મ સિદ્ધાંત ઉદયાવલીમાં આવેલો, અને આપણે જેટલું આયુષ્ય છે તેટલા આયુષ્યના સમયે સમયે અનેક પ્રકારના કર્મો ઉદયમાં આવેલા છે માટે જ આયુષ્ય છે. કર્મનો સ્ટોક ખૂટી ગયો છે ને આયુષ્ય એકલું ચાલે છે એવું ખરું? એવું નથી, એવું કોઈ બને નહીં. બને એવું કે કર્મનો સ્ટોક પૂરો ન થાય ને આયુષ્ય વહેલું ખૂટી જાય, એવું બને. પણ અત્યારે તો આપણે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી સમજવાનું કે શેના માટે જીવીએ છીએ, ઓલા કર્મને ભોગવવા માટે. સ્ટોક ઘણો છે એ ઉદયમાં આવ્યા છે માટે આયુષ્ય છે. ઘણા ઉદયમાં હોય તો લાંબુ આયુષ્ય હોય, એમાં કઈ હરખાવા જેવું નથી. અને લાંબા આયુષ્યની પીડા તો જેને લાંબા આયુષ્ય હોય એ જાણે કે એવા રોગ ઉત્પન્ન થાય પછી એમ થાય કે અરે અરે હવે તો જીવવું અકારું થઈ ગયું છે, કારણ જીવન તો બહુ પ્રિય છે. અરે મનુષ્યના જીવનને તો દેવો ઝંખે છે, તો કે ધૂળ પડી જાય જીવનમાં આવો દેવો ઝંખે. રોજ હું તો નવરો નથી થતો, અવારા શરીરની સેક કરવો, દવા લેવા જવું, આને મળવું, કોઈ સામું ન જુએ, કોઈ સેવા ન કરે. હવે કોઈને આપણા પ્રત્યે ભાવ નથી રહ્યો. હવ સમજે છે કે હે પ્રભુ હવે તું આનું સાંભળ, કંઈક એની દોરી ખેંચી લે. જીવનની આખી વ્યાખ્યા બદલાઈ જાય છે, વ્યાખ્યા બદલાઈ જાય છે. એ પ્રારબ્ધ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, એટલે ભોગવવું જ પડશે. હવે એમાં તો કઈ શંકા, ભોગવવું જ પડશે. તને ગમે કે ન ગમે, તારી ઈચ્છા હોય કે ન હોય, ભોગવવું પડશે. ઉદયમાં આવેલું પ્રારબ્ધ ભોગવવું પડશે. સાહેબ તો એ ભોગવવાની કોઈ રીત ખરી? પ્રારબ્ધ નબળું છે, પ્રારબ્ધ કંટાળો આપે એવું છે, પ્રારબ્ધ બેચેન કરાવે છે. ભોગવ્યા સિવાય છૂટકો નથી એમ આપે કહ્યું અમને સિદ્ધાંતમાં. અમારું કરેલું છે, બીજો કોઈ ભોગવી શકશે નહીં. અમારું કરેલું છે, કોઈ બીજાએ આપેલું નથી. તો હવે શું કરવું? તો કે આ એનો ઉપાય છે, સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. સમતાએ કરીને કેમ ભોગવાય? બાહ્ય તો બરોબર છે કે ભાઈ એનો પ્રતિકાર ન કરવો, રાગ દ્વેષ ન કરવા, એના પ્રત્યે કસાય ભાવ ન કરવો, એમ સમતાએ કરીને ભોગવવું. પણ સમતાએ કરીને ભોગવવા માટેની યુક્તિ શું? સમતાએ કરીને ભોગવવા માટેની યુક્તિ તો જ્યારે જીવને ખબર પડે કે મારા દોષનું પરિણામ છે, મારી ભૂલનું પરિણામ છે, આ બીજાને કારણે નથી, તો એની સમતા ઘણી રહે. પણ જ્યાં સુધી પર તરફ દ્રોષ જાય, નિમિત્ત તરફ દ્રષ્ટિ જાય, ત્યાં સુધી સમતા આવે નહીં. કારણ કે એ નિમિત્તમાં બદલ કરવા માટે પ્રયત્ન કર્યા કરે કે આને કારણે થઈને આ બધું ભોગવવું પડે છે મારે, માટે એને જ હટાવી દઉં, આને કારણે મને આ કરવું પડે છે માટે એને જ કાઢી નાખું. આ નેગેટિવ એપ્રોચ છે એનો. સમતા એ ભોગવવા માટેની યુક્તિ એ જ છે કે આ જે કાંઈ છે તે મારા દોષને કારણે છે, તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. અને પોતાના દોષ અપક્ષપાતપણે જોવા તે મુમુક્ષુ ઉત્પન્ન થવાનું લક્ષણ છે. મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ. આ પોતાના દોષ જો અપક્ષપાતપણે દેખાય અને પોતાની ભૂલનો એકરાર થાય, મારી જ ભૂલ છે, સરસ મજાનો ઘરની અંદર વસ્તુ આવી છે અને બધા લોકોને સૂચના આપી છે ઘરમાં કે બહુ બધાએ જાળવીને એને
રાખવાની છે. ઉપાડતા, લેતા, મૂકતા, ઘર સાફસૂફી કરતા બરોબર જરા ધ્યાન રાખજો, ઉપયોગ રાખજો, આમ કરજો, તેમ કરજો, 50 પ્રકારની સૂચના આખા ગામને દીધી છે. અને એક દી પોતાના હાથમાંથી જ પડ્યો, ભૂકો ભૂલી ગયો. હવે શું કરવું? પોતાથી થયું છે. જો બીજાથી થયું હોત તો ક્ષમતા રાખવી મુશ્કેલ હતી. જો આ જે કંઈ ઘટના બની છે, પ્રારબ્ધ છે, વસ્તુનો વિયોગ થયો, વસ્તુનો એ પ્રારબ્ધ, કેમ કે વસ્તુ ક્યાંય ત્રિકાળ તો છે નહીં. મારા ઘરમાં ફ્લાવર વાઝ હોય કે કોઈ પણ એવી આઈટમ હોય એ કંઈ ત્રિકાળ તો નથી. એ તૂટવાની છે એ નક્કી છે, હવે કેના હાથે તૂટવાની છે એ જ ગોઠવાનું છે ને.
એ નક્કી છે,
એ પણ નક્કી છે, પણ એ સમજાતું નથી, અહીંયા બેસતું નથી. આપણા કોમ્પ્યુટરમાં એ ભીડ થતું નથી કે ભાઈ જો મારા હાથે ન પડી હોત તો પણ આ ચીજ તો તૂટવાની હતી જ, અને એ બીજાના હાથે યાર. તે સમયે તો ક્ષમતા આકરી રહે રાખવી. આમાં થોડીક હજી ક્ષમતા રહે કે ભાઈ હવે હું કોને, કોના ઉપર ગુસ્સો કરું, હું ગુસ્સો કોના ઉપર કરું, એટલે પોતે રોષ કોના ઉપર કરું, દોષ કોને આપું, પોતે પોતાની અંદર સમી જાય છે. આ સમાવવો, ત્યારે તે પોતાનો જે ગુસ્સો છે એ સમાવી દે. અને પછી શું કે ખબર છે, એ જરા કામ હતું, થોડાક આમ જરા ચિકાસ હતું, મેં જરાક લુયા નતો, જે કેવું કે ને તારે વસ્તુ નક્કી કે તૂટું પડ્યું તારા હાથે પડ્યું છે, તારા હાથે. અને પાછું ઘરના બધાએ જોયું, હવ સમજે છે, હવે કોઈ બોલશો નહીં, કારણ કે હવે ગુસ્સે નહીં થાય, હવે ગુસ્સે નહીં થાય, કારણ કે એને કોઈ નિમિત્ત કે દોષ મળતો નથી. જો દોષ મળી જાય તો તારો પાછો બદલ્યો મગજનો, અહીંથી કોણે અહીંયા મૂક્યું, આમ કેમ કર્યું, અનેક પ્રકારનું. આ સંસારની રોજની વ્યવહારની આપણી ખટપટ છે. આ ઘરે ઘરે આ છે. જ્ઞાની કહે છે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે, માટે મનનો કંટાળો જેમ બને તેમ સમાવો. મનનો કંટાળો જેમ બને તેમ સમાવો, કારણ કે કંટાળાનું ઉપાર્જન કારણ એ આપણે છીએ. કંટાળાનું ઉપાર્જન કારણ આપણે છીએ, અને ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં. જે કર્મ, આ કર્મ સિદ્ધાંતનો પાછો બીજો સિદ્ધાંત કે ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં. કોઈ કારણે તું તાર હો વરે જીવ કે બહે વરે જીવ, જે કર્મ તે ઉપાર્જિત કર્યા નથી એ તને ભોગવવામાં કોઈ કાળે આવે નહીં, અને તે જે કર્યા છે એ કોઈ બીજો ભોગવે નહીં, અને એના ઉદયમાંથી તું છટકી શકે નહીં. એટલે એ સ્વીકાર કરી લેવાનું. એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ સમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે. બને વિને કહે છે તમને બધા ઉપર કંટાળો આવી ગયો છે, આ બીજા પ્રત્યે દોષ દ્રષ્ટિ કર્યાની વૃત્તિ તમે સમાવો. કંટાળો બીજા બધા પ્રત્યે આવે એનું કારણ કે બધા પ્રત્યે દોષ દ્રષ્ટિ છે, માટે જેના તરફ દોષ દ્રષ્ટિ જાય તેના તરફ અણગમો થાય. એટલે દોષ દ્રષ્ટિ કર્યાની આ વૃત્તિ છે, જો આ વૃત્તિ વહે એની જ ભાવમાં આને સમાવવી. થયો અકર્તા ત્યાંય તો પોતે કર્મ ન કરે, નહીં તો જો વૃત્તિ બહાર જાય તો કર્મબંધનું કારણ થાય. જેમ બને તેમ સમાવીને સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે. અમને તેમ લાગે છે કે તમે તમારી આ વૃત્તિ છે જે એ વૃત્તિને કંટાળાના રૂપમાં આવી છે વૃત્તિ, અત્યારે કોઈ વૃત્તિ કંટાળાના રૂપમાં, કોઈ વૃત્તિ કસાઈના રૂપમાં આવી રીતે વૃત્તિ આવે એને ઓળખતા શીખવું જોઈએ કે વૃત્તિ જાગી અંદર અને આ વૃત્તિને મારે સમાવવી છે, નિવર્તાવવી છે, ઉપશમાવવી છે. વૃત્તિઓનું ઉપશમન કરવું, વૃત્તિઓને નિવર્તાવવી એ જ મોક્ષ માર્ગનો ઉપાય છે. તેથી વૃત્તિઓનું શિથિલપણું કરવું, મંદપણું કરવું એ ક્ષીણ થાય અને ક્ષય થાય, અને એના સાધનો બધા
આવા કર્મબંધથી વિપરીત સ્વભાવવાળી જે જે પ્રવૃત્તિઓ છે તે બધી પ્રવૃત્તિઓ વૃત્તિનું ઉપશમન કરવાની અંદર ઉપયોગી. પત્રાંક 510. જેમ બને તેમ સમાવી સમતાએ વર્તવું યોગ્ય લાગે છે અને એ જ જીવને કર્તવ્ય છે. બનેવીને પત્ર લખીને છેલ્લે લખ્યું, એ જ જીવને કર્તવ્ય. તમને બધાથી કંટાળો આવી ગયો છે, ક્યારેક એવા દુઃખના પ્રસંગ બને તો આવું થાય એ પણ સંભવિત છે, એને લીધે વૈરાગ્ય પણ આવી જાય છે, પણ એમાં જીવનું કલ્યાણ નથી, એમાં જીવનું સુખ નથી. કારણ કે જીવનું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે આ બધા કંટાળાનું ઉપાર્જન કારણ તો પોતે છે. માટે આ પોતે ઉપાર્જન કરેલું કર્મ છે જે ભોગવ્યા સિવાય નિવૃત્ત થાય નહીં, માટે સમતાએ કરીને ભોગવવું. ઉપાર્જન ન કર્યા હોય એવા કોઈ કર્મ ભોગવવામાં આવતા નથી, માટે અન્ય તરફ દોષ દ્રષ્ટિ ન કરતા સમતાએ સમાવી દેવું. સમતાએ સમાવી દેવી આવી ચિત્તની બધી અસ્વસ્થ વૃત્તિઓને સમાવી દેવી, એ જ જીવને કર્તવ્ય છે. સત્પુરુષોનું યોગ બાળ જગતમાં.